એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આપણે અહીં એવા વિચારો અને પુસ્તકો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ જે આપણી સમજને વિસ્તારે છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે લાખો લોકોને જીવનમાં સાચો સંતોષ અને આનંદ કઈ રીતે મેળવવો તે શીખવ્યો છે. મિહાલી ચિકસેટમિહાલીનું પ્રખ્યાત પુસ્તક ફ્લો, ધ સાયકોલોજી ઓફ ઓપ્ટિમલ એક્સપિરિયન્સ, એટલે કે આનંદનો પ્રવાહ, શ્રેષ્ઠ અનુભવનું મનોવિજ્ઞાન.
હા, અને આ પુસ્તક એમ કહી શકાય કે આજે પણ એટલું જ કદાચ વધારે પ્રસ્તુત છે. આપણે જોઈએ છે ને, ચારે બાજુ ટેકનોલોજી છે, સુવિધાઓ છે, બધું જ છે.
હા, ભૌતિક રીતે તો ઘણું બધું છે.
બરાબર, પણ છતાં લોકોમાં એક જાતની એમ કે બેચેની, કંટાળો, અસંતોષ જેવું દેખાય છે, કંઈક ખૂટે છે એવી લાગણી.
હા, એ વાત સાચી છે.
તો આ પુસ્તક આપણને સમજાવે છે કે સાચો આનંદ કંઈ બહારથી નથી આવતો, એ તો આપણી અંદરની સ્થિતિ છે, આપણી ચેતનાને કેળવવાની વાત છે. અને આ કોઈ હવામાં વાત નથી, હો, વર્ષોનું વૈજ્ઞાનિક સંશોધન છે આની પાછળ.
લેખક વિશે થોડી વાત કરીએ. મિહાલી ચિકસેટમિહાલી, નામ થોડું અઘરું છે.
હા, હંગેરિયન મૂળના હતા ને એટલે, પણ કામ એમનું જબરદસ્ત. એ હંગેરિયન અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા અને પોઝિટિવ સાયકોલોજી એટલે કે સકારાત્મક મનોવિજ્ઞાનના એમ કે પાયો નાખનારાઓમાંના કેક ગણાય.
અચ્છા, શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, બરાબર ને?
હા, શિકાગો અને પછી ક્લેરમોન્ટ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીમાં પણ. એમને આખી જિંદગી એ સમજવામાં કાઢી કે માણસ ખરેખર ખુશ ક્યારે હોય, સંતોષ ક્યારે મળે, ક્રિએટિવ ક્યારે બને.
અને એમની રીત કંઈક અલગ હતી એમ સાંભળ્યું છે.
બિલકુલ, એ જ એમની ખાસ વાત છે. એમને ખાલી થિયરીઓ ના આપી, એમણે હજારો લોકોના રોજબરોજના જીવનના, મતલબ કે રિયલ ટાઈમ અનુભવોનો અભ્યાસ કર્યો. એકદમ યુનિક મેથડ વાપરી, ESM, એક્સપિરિયન્સ સેમ્પલિંગ મેથડ.
એ કેવી રીતે કામ કરે ESM?
એમાં લોકોને છે ને પેજર જેવા ડિવાઇસ અપાતા. હવે તો સ્માર્ટફોન આવી ગયા, પણ એ જમાનામાં પેજર હતા. એ દિવસમાં ગમે ત્યારે રેન્ડમલી વાગે.
અચ્છા,
અને વાગે એટલે?
એટલે તરત જ નોંધવાનું કે તમે અત્યારે શું કરી રહ્યા છો, કેવું અનુભવી રહ્યા છો, કોની સાથે છો, મતલબ એક ક્ષણનો સ્નેપશોટ.
વાહ, એટલે લોકો પછીથી યાદ કરીને કે એ નહીં, પણ એ જ મોમેન્ટ પર શું ફીલ કરે છે.
એક્ઝેક્ટલી.
આ રીતે દાયકાઓ સુધી લાખો ડેટા પોઈન્ટ્સ ભેગા કર્યા અને એના પરથી તારવ્યું કે લોકો ખરેખર શ્રેષ્ઠ અનુભવ એટલે કે ફ્લો ક્યારે અનુભવે છે. એટલે એમની વાતમાં વજન છે, કારણ કે વાસ્તવિક અનુભવો પર આધારિત છે.
સમજાયું. તો પછી પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે, આમ ટૂંકમાં કહેવું હોય તો?
મૂળ વાત એ છે કે સાચી ખુશી, મતલબ કે ટકી રહેવી ખુશી, એ કોઈ નસીબનો ખેલ નથી, પૈસાથી, પાવરથી કે ખાલી આરામ કરવાથી નથી મળતી.
એ તો આપણે બધા અનુભવીએ છે.
બરાબર, એ એક એવી સ્થિતિ છે જે આપણે જાતે બનાવવી પડે છે, સક્રિય રીતે આપણી અંદર, આપણી ચેતનામાં કેળવવી પડે. લેખક કહે છે કે જીવનનો સૌથી સારો, સૌથી શ્રેષ્ઠ અનુભવ ત્યારે થાય જ્યારે આપણે ફ્લો નામની માનસિક સ્થિતિમાં હોઈએ.
ફ્લો એટલે કે પ્રવાહ. આ શબ્દ તો સાંભળ્યો છે, પણ એનો અર્થ શું અહીં?
ફ્લો એટલે, જુઓ, કોઈ કામમાં, કોઈ પ્રવૃત્તિમાં એટલા ઊંડા ઉતરી જવું, એટલા મગ્ન થઈ જવું કે બીજું બધું જ ભૂલાઈ જાય.
જેમ કે કોઈ કલાકાર ચિત્ર બનાવતો હોય ત્યારે.
હા, બરાબર, એવું જ. અથવા કોઈ સર્જન ઓપરેશન કરતો હોય, કે કોઈ પ્રોગ્રામર કોડ લખતો હોય. તમે જે કરી રહ્યા છો એમાં એટલા ડૂબી જાઓ કે સમય ક્યાં ગયો એ ખબર ન પડે. પોતાની ચિંતાઓ, પોતાની જાતનું ભાન પણ ન રહે. બસ તમે અને તમારું કામ, એકાકાર.
અને એ કામ તમે કોઈ દબાણ વગર, ખાલી કરવાના આનંદ માટે કરતા હોવ એમ.
બરાબર, એ જ મુખ્ય વાત છે. એને લેખક ઓટોટેલિક અનુભવ કહે છે. ઓટો એટલે સ્વયં અને ટેલોસ એટલે લક્ષ્ય. મતલબ કે પ્રવૃત્તિ પોતે જ પોતાનું લક્ષ્ય છે, પોતાનું પુરસ્કાર છે. બહારથી કશું મેળવવા માટે નહીં, બસ કરવા માટે કરવું.
આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. એટલે પુસ્તક એમ કહેવા માંગે છે કે સુખ પાછળ દોડવાને બદલે એવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જેમાં આપણને આ ફ્લો મળે.
હા, પુસ્તક એ જ સવાલ ઉઠાવે છે કે ભાઈ, આટલી બધી સગવડો છે, આટલો વિકાસ છે, તો પણ લોકો કેમ કંટાળો, ચિંતા, ખાલીપો અનુભવે છે? જવાબ એ છે કે આપણે સુખ ખોટી જગ્યાએ શોધીએ છે. બહારની વસ્તુઓમાં, ભૌતિક ચીજોમાં, બીજાની પ્રશંસામાં, જ્યારે ખરી ચાવી તો આપણી અંદર છે, આપણી ચેતના પર, આપણા ધ્યાન પર કંટ્રોલ મેળવવાની વાત છે. અને ફ્લો એ કંટ્રોલ મેળવવાનો એક રસ્તો છે.
તો પછી આ ફ્લોની સ્થિતિ સર્જાય કેવી રીતે? એના કોઈ ખાસ લક્ષણો છે? આપે કહ્યું એમ 8 શરતો છે, પણ એને યાદી તરીકે નહીં પણ અનુભવ તરીકે સમજીએ.
ચોક્કસ, યાદી તો ભૂલાઈ જાય, અનુભવ યાદ રહે. જુઓ, ફ્લો માટે સૌથી પહેલું તો એવું કામ જોઈએ જે થોડું પડકારજનક હોય. સાવ સહેલું નહીં, પણ એટલું અઘરું પણ નહીં કે આપણે હતાશ થઈ જઈએ.
એટલે આપણી સ્કિલ અને ચેલેન્જ વચ્ચે એક બેલેન્સ જોઈએ એમને.
બરાબર. શરત એક, પછી એ કામમાં એટલો રસ પડવો જોઈએ કે આપણું ધ્યાન બીજે ક્યાંય ન જાય, પૂરેપૂરી એકાગ્રતા. શરત 5.
એટલે ફોન બાજુ પર.
હા, બધું જ બાજુ પર. પછી એવું લાગે કે આપણા વિચારો અને આપણી ક્રિયાઓ જાણે એક થઈ ગયા છે, બધું આપોઆપ સહજતાથી થતું હોય એવું લાગે. શરત 2.
અને ખબર હોય કે શું કરવાનું છે અને કેવું થઈ રહ્યું છે.
એકદમ સ્પષ્ટ લક્ષ્ય હોય. શરત 3. અને કામ બરાબર થાય છે કે નહીં એનો તરત ફીડબેક મળતો રહે. શરત 4. ભલે આપણને જાતે જ ખબર પડે કે આ બરાબર થયું.
અને પેલી સમયવાળી વાત, અને પોતાની જાતને ભૂલી જવાની વાત.
હા, એ તો ફ્લોની ઓળખ જ છે. તમે એટલા ડૂબેલા હોવ કે હું શું કરું છું, કેવો દેખાવ છું, બીજા શું વિચારશે, આ બધું ગાયબ. શરત 7. સ્વચેતનાનો લોપ. તમને લાગે કે બધું તમારા કંટ્રોલમાં છે. શરત 6. અને સમય, એ તો જાણે બદલાઈ જ જાય, કલાકો મિનિટો જેવા લાગે. શરત 8. આ બધું જ્યારે ભેગું થાય એ અનુભવ એટલે ફ્લો.
ખરેખર આ સ્થિતિ તો અદ્ભુત લાગે છે, પણ શું આ બધા માટે શક્ય છે અને ક્યાં મળે આ અનુભવ? શું કોઈ ખાસ પ્રવૃત્તિઓ કરવી પડે?
હા, એ જ તો મજાની વાત છે. લેખક કહે છે કે ફ્લો કોઈ પણ પ્રવૃત્તિમાં મળી શકે છે, એ કોઈ અમીર લોકોનો ઇજારો નથી.
એમ?
હા, શરીર અને મન બંને દ્વારા ફ્લો મેળવી શકાય. કોઈ રમત રમો, ડાન્સ કરો, ટ્રેકિંગ કરો, શારીરિક પ્રવૃત્તિઓ, પ્રકરણ 5, અથવા તો વાંચો, લખો, કોઈ ગણિતનો દાખલો ગણો, ચેસ રમો, કોઈ વાજિંત્ર વગાડો, કે પછી કોઈની સાથે ખરેખર દિલથી ઊંડી વાત કરો. આ બધી માનસિક પ્રવૃત્તિઓ થઈ. પ્રકરણ 6. શરત એટલી જ કે એમાં આપણું કૌશલ્ય વપરાતું હોય અને થોડો પડકાર હોય, સક્રિયતા જોઈએ.
પણ મને પેલી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી કે લોકો કામ પર વધુ ફ્લો અનુભવે છે નવરાશ કરતા પણ. પ્રકરણ 7.
આપણે તો કામથી ભાગતા હોઈએ છીએ.
સાચી વાત.
આ સાંભળીને નવાઈ લાગે, પણ એનું કારણ એ છે કે કામનું એક સ્ટ્રક્ચર હોય છે. જુઓ, એમાં ગોલ હોય, નિયમ હોય, ફીડબેક મળે. ફ્લો માટે જે જોઈએ એ બધું ઘણીવાર કામમાં ગોઠવાયેલું હોય છે.
જ્યારે ટીવી જોવામાં કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં એવું કશું નથી હોતું.
બરાબર. એ નિષ્ક્રિય છે. એટલે લેખક જોબ ક્રાફ્ટિંગની વાત કરે છે. મતલબ કે તમારી નોકરી ભલે રૂટિન લાગે, પણ તમે એમાં જાતે નાના ચેલેન્જ ઊભા કરી શકો, પોતાની પ્રગતિ ટ્રેક કરી શકો, નવા કૌશલ્ય શીખવાનો ધ્યેય રાખી શકો. એ રીતે તમે બોરિંગ કામને પણ ફ્લોવાળું બનાવી શકો.
પેલું ફેક્ટરી વર્કરનું ઉદાહરણ તમે કહેતા હતા એમ?
હા, જે પોતાના એક ધારા કામને એક રમત બનાવી દે છે, પોતાના માટે નાના ટાર્ગેટ સેટ કરીને. એટલે વાત પરિસ્થિતિની નથી, આપણા અભિગમની છે.
અને આ જ વાત સંબંધોમાં અને મુશ્કેલીના સમયે પણ લાગુ પડે ખરી? પ્રકરણ 8-9.
ચોક્કસ. સંબંધોમાં જ્યારે આપણે ખરેખર એકબીજા પર ધ્યાન આપીએ, સાથે મળીને કંઈક કરીએ, કોઈ કોમન ગોલ માટે કામ કરીએ, ત્યારે ઊંડો સંતોષ અને ફ્લો મળે છે. પ્રકરણ 8. અને મુશ્કેલીના સમયમાં જ્યારે બધું અસ્તવ્યસ્ત લાગે, ચિંતા ઘેરી વળે,
હા, ત્યારે શું?
ત્યારે પણ ફ્લો મદદ કરી શકે છે. કોઈ એવી પ્રવૃત્તિમાં મન પરોવી દેવું જેમાં પૂરી એકાગ્રતાની જરૂર પડે, ભલે એ બગીચામાં ખોદકામ હોય, કબાટ ગોઠવવાનું હોય, કે કોઈ પઝલ સોલ્વ કરવાનું હોય. આ નાની બાબતોમાં વ્યવસ્થા લાવવાથી આપણી ચેતનામાં કંટ્રોલની ભાવના પાછી આવે છે. લેખક આને અરાજકતાને છેતરમી કહે છે. પ્રકરણ 9. આ જ ઓટોટેલિક સ્વ છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અર્થ અને આનંદ શોધી શકે.
અને છેલ્લું પ્રકરણ આ બધા અનુભવોને જોડીને જીવનનો એક અર્થ બનાવવાની વાત કરે છે, બરાબર? પ્રકરણ 10.
હા, બધા નાના નાના ફ્લો અનુભવોને એક મોટા જીવન હેતુ સાથે જોડવાની વાત, જેથી આખું જીવન જ એક ફ્લો અનુભવ બની જાય, એ ઓટોટેલિક વ્યક્તિત્વ તરફ લઈ જાય છે.
તો આટલી ચર્ચા પછી કયા મુખ્ય સંદેશા આપણે તારવી શકીએ જે યાદ રાખવા જેવા છે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મેસેજ, સુખ કોઈ રેડીમેડ વસ્તુ નથી, એ એક કૌશલ્ય છે જેને કેળવવું પડે છે સક્રિય રીતે ધ્યાન આપીને.
હા, આ વાત બહુ મહત્વની છે. આપણે ઘણીવાર નિષ્ક્રિય રીતે સુખની રાહ જોઈએ છીએ. આ મહેનત અને કૌશલ્યમાં આનંદ શોધવાની વાત છે, જે કદાચ આપણી સંસ્કૃતિમાં પણ છે, કર્મયોગ જેવી વાત.
બીજો મુદ્દો છે ચેતના પર નિયંત્રણ. આપણું ધ્યાન ક્યાં છે એ જ બધું નક્કી કરે છે. આજના જમાનામાં જ્યાં હજારો વસ્તુઓ આપણું ધ્યાન ખેંચે છે, ત્યાં આ કંટ્રોલ, આ ફોકસ કેળવવું બહુ જરૂરી છે.
સાચી વાત છે, ધ્યાન જ આપણી સૌથી મોટી મૂડી છે.
ત્રીજું, ઓટોટેલિક બનવું, એટલે કે પ્રવૃત્તિમાં જ આનંદ લેવો, પરિણામ કે બહારના વખાણ માટે નહીં પણ કરવા ખાતર કરવું. આ આપણને ભૌતિકવાદ અને બીજાના ઓપિનિયન પરની નિર્ભરતાથી મુક્ત કરે છે.
ચોથું, પેલું પડકાર કૌશલ્યનું બેલેન્સ. હંમેશા કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી વિકાસ નથી થતો. થોડો સ્ટ્રેચ, થોડો પડકાર જરૂરી છે. ત્યાં જ સાચો સંતોષ અને ગ્રોથ છે.
અને છેલ્લું પણ બહુ મહત્વનું, ફ્લો ગમે ત્યાં મળી શકે છે. એ કોઈ ખાસ લોકો માટે કે ખાસ પ્રવૃત્તિઓ માટે રિઝર્વડ નથી. રસોઈ બનાવવામાં, સફાઈ કરવામાં, કોઈની સાથે વાત કરવામાં, જો આપણે ધ્યાન આપીએ અને અભિગમ બદલીએ તો બધે જ શક્ય છે.
આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વિચારો છે જે સીધા દિલને સ્પર્શી જાય. ચલો થોડા યાદગાર વિચારો પર ફરી વાત કરીએ. એક જે મને બહુ ગમ્યું તે,
કદાચ આ ચેતના પરનું નિયંત્રણ જીવનની ગુણવત્તા નક્કી કરે છે. કેટલું સિમ્પલ પણ કેટલું પાવરફુલ. બધું જ આપણા મનની સ્થિતિ પર છે.
હા, અને પેલું બીજું, શ્રેષ્ઠ ક્ષણો ત્યારે આવે છે જ્યારે શરીર અથવા મનને મુશ્કેલ અને સાર્થક કાર્ય પૂર્ણ કરવા સ્વૈચ્છિક પ્રયાસમાં તેની મર્યાદાઓ સુધી ખેંચવામાં આવે છે. મતલબ આરામ નહીં પણ પ્રયત્ન જ સાચો આનંદ આપે છે.
અને એને જ લગતું આ પણ છે, એક ઓટોટેલિક વ્યક્તિને ઓછી ભૌતિક સંપત્તિ અને મનોરંજન, આરામ, શક્તિ અથવા પ્રસિદ્ધિની જરૂર હોય છે, કારણ કે તે જે કરે છે તેમાંથી ઘણું બધું પહેલેથી જ લાભદાયી છે. આ આંતરિક સંતોષની વાત છે. જો અંદરથી જ ખુશ છો તો બહારની ઓછી જરૂર પડે.
અને છેલ્લે, આ મને બહુ ગમ્યું, સુખ સીધો શોધવાનો પ્રયાસ કરવાથી નહીં પણ આપણા જીવનની દરેક વિગત સાથે સંપૂર્ણ રીતે જોડાઈ રહેવાથી મળે છે. સુખ ગોતવા ના જાઓ, બસ જે કરો એમાં ડૂબી જાઓ, સુખ આપોઆપ આવી જશે, બાય પ્રોડક્ટ તરીકે.
તો આ બધા સરસ વિચારો છે, પણ રોજિંદા જીવનમાં આને ઉતારવું કઈ રીતે? કંઈક પ્રેક્ટિકલ ટિપ્સ
ચોક્કસ આપી શકાય. જેમ કે કામ પર, ભલે ગમે તેવી નોકરી હોય, રોજ એક નાનો ગોલ રાખો. આજે આ રિપોર્ટ ભૂલ વગર પૂરો કરીશ, કે આ કસ્ટમર સાથે થોડી વધુ સારી રીતે વાત કરીશ.
નાના ગોલ.
હા, અને પોતાને ફીડબેક આપો, કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. આ થયું જોબ ક્રાફ્ટિંગ.
અને નવરાશના સમય માટે ટીવી કે મોબાઈલ સિવાય
ત્યાં સક્રિય શોખ કેળવવાની વાત છે. એવું કંઈક જેમાં સ્કિલ ડેવલપ થાય. સંગીત, ડ્રોઈંગ, ગાર્ડનિંગ, કુકિંગ, કોઈ નવી ભાષા, કોઈ રમત. શરૂઆતમાં કદાચ મજા ના આવે, પણ ધીમે ધીમે જેમ સ્કિલ વધશે એમ ફ્લો વધશે અને આનંદ પણ.
અને સંબંધોમાં?
ત્યાં પણ ફ્લો લાવી શકાય. વાત કરતી વખતે ખરેખર ધ્યાન આપવું, ફોન બાજુ પર, સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરવો, સાથે મળીને કંઈક ચેલેન્જિંગ કરવો, જેમ કે સાથે મળીને કોઈ નવી રેસિપી ટ્રાય કરવી કે ઘર સજાવવું.
સારું, તો આ બધી રીતે આપણે ફ્લોને આપણા જીવનમાં લાવી શકીએ.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે એ વાત ખૂબ સ્પર્શી ગઈ કે ખુશી એ કંઈ બહારથી આવતી વસ્તુ નથી, પણ આપણા હાથમાં છે. એ એક કૌશલ્ય છે જે શીખી શકાય છે, વિકસાવી શકાય છે. આ જાણવું જ કેટલી મોટી રાહત છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર ઓટોટેલિક વ્યક્તિત્વનો જ રહ્યો. એવી વ્યક્તિ બનવાની કોશિશ કરવી જે પોતાના કામમાં જ એટલો આનંદ અને અર્થ શોધી લે કે બહારના પરિણામો કે વખાણ ગૌણ બની જાય, એ ખરા અર્થમાં સ્વતંત્રતા છે.
તો અંતે કદાચ આપણે સૌ એ વિચારી શકીએ કે આવનારા અઠવાડિયામાં એવી કઈ એક નાની પ્રવૃત્તિ છે, ભલે એ કામ હોય, કોઈ શોખ હોય કે પછી ઘરનું જ કોઈ કામ, જેમાં આપણે જાણી જોઈને સભાનપણે ફ્લો અનુભવવાનો પ્રયત્ન કરી શકીએ. બસ પરિણામની ચિંતા કર્યા વગર એ ક્ષણમાં, એ પ્રવૃત્તિમાં પૂરેપૂરા ડૂબી જવાનો પ્રયાસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.